భవసంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేష రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయే. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంతకోటి బ్రహ్మాండాధిపతి సర్వావతారి పూర్ణ పురుషోత్తం ఇష్టదేవ భగవాన్ శ్రీ స్వామినారాయణ. స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ్ అధిష్టాత దేవ్ వడతాల్ వాసే శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్ని ఛత్ర ఛాయామా గడపూర్ ప్రదేశ్నా ప్రాణ సమాన్ గోపీనాథ్జీ మహారాజ్నా సాన్నిధ్యమా వల్బీపూర్ మందిర్మా బిరాజమాన్ అర్చా స్వరూప్ శ్రీహరినా సాన్నిధ్యమా భగవాన్ స్వామినారాయణను స్వరూప్ సమాన్ శ్రీమద్ సత్సంగి జీవన్ గ్రంథనా సాన్నిధ్యమా ఆజ్నా ఆ శుభ ప్రసంగే సభామా ఉపస్థిత్ భగవాన్ స్వామినారాయణ్ణి దీక్షాచందుడి ఒఢేలా ధర్మకుడు ఆశ్రేత్ వాళ్ళ సర్వే అమారా సంతో భగవాన్ శ్రీహరినా లాడీలా సర్వే సత్సంగి సర్వే హరిభక్తో తథా సర్వ మోక్ష భాగీ జీవాత్మా సర్వ హరిభక్తోనే అమారా అంతఃకర పూర్వణ జయ స్వామినారాయణ. రాత్రిఓના ઉજાગરાને કારણે અવાજમાં થોડોક ફેર પડ્યો છે એટલે કંઈક ન સમજાય તો દરેક મોટું મન રાખજો. આજનો આ પ્રસંગ આપણા સૌના જીવનની અંદર એક આનંદનો પ્રસંગ છે અને એ આનંદને અનુભવવા માટે માઇક સમજણથી ઉપર ઉઠીને દિવ્ય સમજણને આગળ લાવવી પડશે. વાલા ભક્તો, સૌ પ્રથમ તો આપણે શ્રીમદ સત્સંગી જીવન મહાગ્રંથનું જે રસપાન કર્યું આ ગ્રંથનો મહિમા અને કથાનો હેતુ કથાના પૂર્વ ભાગની અંદર મહિમાની સાથે સમજાવવામાં આવ્યો હશે. દરેક હરિભક્તોને એના ઉપર પ્રકાશ નાખી અને આ સત્સંગી જીવન જે ગ્રંથ એનું નિમિત્ત જે ઊભું થયું છે અને આ ગ્રંથની પારાયણનું જે આયોજન કરવામાં આવ્યું છે એની સફળતા અને નિષ્ફળતાનો એક નિર્ધાર કરવામાં આવ્યો છે. કોઈ પણ પ્રસંગનું આયોજન હોય ત્યારે પ્રસંગની સફળતા કે નિષ્ફળતા એ જન સમુદાયની સંખ્યાથી નથી નિર્ધાર થતી, પણ એ પ્રસંગની અંદર ઉપસ્થિત રહેનાર જન સમુદાયની સમજણ ઉપર એની સફળતા કે નિષ્ફળતા એ નિર્ધારિત થાય છે, એ નિર્વિવાદ છે. જે વાત કરવામાં આવે, જે કથા કરવામાં આવે, ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો જે ગાવામાં આવે, આ પામર જીવ એ પ્રસંગોને કઈ રીતે સમજે છે અને કઈ રીતે જીવનની અંદર ઉતારે છે એ બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે જો કથાની અંદર જે સાંભળવામાં આવેલી જે કથા કે વાર્ત હોય, ભગવાનના દિવ્ય લીલાચરિત્રો હોય, પણ જો એનું મહત્વ ન સમજાય, એની વિશેષતા ન સમજાય, અને જીવનની અંદર એની જરૂરિયાત ન સમજાય તો વાલા ભક્તો એ માણસનું મન ને બુદ્ધિ એ બંજર ભૂમિ સમાન છે કે જ્યાં આગળ કોઈ દિવસ કોઈ ખેતી કે કોઈ વૃક્ષની ઉત્પત્તિ થતી નથી. વ્યક્તિની મન અને બુદ્ધિ એ રણ પ્રદેશ જેવી છે કે જ્યારે ક્યાં આગળ કોઈ દિવસ કોઈ લીલોતરી અથવા ઝાડપાનની ઉત્પત્તિ અથવા કોઈ જીવની ઉત્પત્તિ ત્યાં સંભવ નથી. એ જીવાત્માની એ દાવાનળ જેવી સ્થિતિ છે કે જેની અંદર એનો અંતરાત્મા પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. મહારાજે લખ્યું કે ભગવાનની આજ્ઞાથી જે કદાચ વિરુદ્ધ વર્તતા હોય ને તો અને ભગવાનની ભક્તિની અંદર જીવણો પ્રાગતા હોય. ઘણી વખત મહારાજ કહે છે કે ભગવાનને જો દ્રોહની કાર્ય કરતા હોય, ભગવાનને નારાજ કરવાનું કાર્ય કરતા હોય તો વચનામૃતમાં મહારાજે કીધું જીવનો પણ અમે નાશ કરી નાખીએ છીએ. શાસ્ત્રો એમ કહે છે કે જીવ સનાતન છે, એની ઉત્પત્તિ એનો નાશ સંભવ નથી. આ મનુષ્ય શરીર અથવા તો કોઈ બીજા અવતારો કે બીજા જન્મોની અંદર જે શરીર મળે છે માત્ર એ શરીરનો નાશ થાય છે, પંચભૂતનો નાશ થાય છે, પંચભૂતમાં વિલીન થઈ જાય છે, પણ જીવાત્મા તો અજર અમર છે. તો વાલા ભક્તો મહારાજ એની વિક્તિ કરે છે કે જેમ કોઈ પહાડ જેવા શરીરની અંદર એ જીવાત્માને જો પ્રેરી દેવામાં આવે, અંદર મૂકવામાં આવે તો કરોડો વર્ષ સુધી એને મોક્ષનો ઉપાય મળતો નથી, કલ્યાણનો એને ઉપાય મળતો નથી. અને એટલા માટે વાલા ભક્તો એમ કહું છું કે જે કથાની અંદર અથવા ભગવાનના લીલા ચરિત્રોની અંદર જેને પોતાની બુદ્ધિને પોતાના મનને જડ કરીને રાખ્યું છે, એની અંદર કંઈ પ્રેસવા દીધું નથી અથવા કોઈ સમજણમાં કંઈ ઉતર્યું નથી તો એના અંતર આત્માનો એ વિનાશ થઈ જાય છે, ભસ્મીભૂત. એનું ક્યારે કલ્યાણ એ સંભવતું નથી. વાલા ભક્તો કથાનો મુખ્ય હેતુ જે આપણે મૂળ પ્રસંગ ઉપર આવીએ, મૂળ વાત ઉપર આવીએ, થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. કથા સુણવાનો મુખ્ય હેતુ એ છે કે આપણા જીવનની અંદર રહેલા અંધકારને આપણે દૂર કરી અને ભગવાનના દિવ્ય પ્રકાશે કરીને, ભગવાનના દિવ્ય આભાએ કરીને, કાંતિએ કરીને આ જીવાત્માને ભક્તિ માર્ગની અંદર, ધર્મ માર્ગની અંદર અગ્રેસર કરી આપણા મોક્ષને આપણે રોશન કરવાનો છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે કોઈ પણ સંપ્રદાયની પુષ્ટિ જો થતી હોય તો એના ધર્મ ગ્રંથો તકી થાય છે. અને મહારાજે પોતાના નંદ સંતો પાસે અથાગ પરિશ્રમ કરાવીને, કારણ કે તમે કોઈ દિવસ લખવા બેસજો, અનુભવ કરજો પોતાના જીવન પ્રત્યે, હું કોઈ દિવસ અનુભવ કરજો કે ગયા મહિના ક્યાં ક્યાં ગયા હતા અને શું શું કર્યું હતું, એની જરા વિગત લખવી છે, અઘરું છે. નંદસંતોએ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રને પ્રાગટ્યથી માંડી અને મહારાજની અંતરધ્યાન લીલા સુધી અને તે પછીનું પણ બાંક્યું છે. મહારાજને રાજી કરવાનું જેને તાન હતું, જેને જીવનની અંદર મહારાજ સિવાય બીજા કોઈ પદાર્થનું, કોઈ વસ્તુનું, કોઈ વ્યક્તિનું સ્થાન નહોતું, એવા ભગવાનને પરમ વરેલા એ નંદ સંતોએ જે આ મહેનત કરી છે એનું કારણ માત્ર એક છે કે આ જે વિટમણામાં વિટાયેલો જે જીવાત્મા એ સંસારની વિટમણાને મૂકી, માયાની વિટમણાને મૂકી અને ભગવાનના ધામની પ્રાપ્તિ કઈ રીતે કરી શકે. અને એટલા માટે વાલા ભક્તો કહું છું કે જેને આ કથાનું શ્રવણ કર્યું છે એ દરેક હરિભક્તોને અમારી ભલામણ છે કે મહેરબાની કરી અને જીવનની અંદર જો જડતા હોય તો એ જડતા મૂકી દેજો અને દ્રઢતા પકડજો. કોઈ વસ્તુ વિષય ઉપર તમારી જડ બુદ્ધિ થઈને જો વર્તાશે તો મહારાજ કહે છે કે જડતાથી મોક્ષનું સાધન સર થવાનું નથી, પણ જો ભગવાનના સ્વરૂપ વિશે અને ભગવાનના સ્થાપેલા ધર્મ અને સિદ્ધાંતો વિશે જો દ્રઢતા થશે તો એ તમારા મોક્ષ માર્ગમાં તમારું ઉપયોગી સાધન બનશે, એનાથી વિશેષ કોઈ હેતુ નથી. અને જ્યારે આ કથાનું પારાયણ વલ્લભીપુર સત્સંગ સમાજ, આજુબાજુના ગામડાઓના પણ આવેલા સત્સંગ સમાજે કર્યું છે, ત્યારે મને વિશ્વાસ છે ગુરુનો એક એવો નિયમ છે. ગુરુ શબ્દની વ્યાખ્યા એમ કરવામાં આવી છે, દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. જે પોતાના શિષ્યોના કર્મ વાસનાના બંધનમાંથી એને મુક્ત કરાવે અને એને વિમલ એટલે સનાતન જે સત્ય અને શાંતિ અપાવનારું જે જ્ઞાન છે એ જે પીરસે એ ગુરુની વ્યાખ્યાની અંદર ફિટ બેસે, એટલે ગુરુની વ્યાખ્યામાં એ આવી જાય. અમારે તમને એટલા માટે વાલા ભક્તો, જે સ્થાન ઉપર અમારી શ્રીજી મહારાજે નિયુક્તિ કરી છે અને જે જવાબદારી અમને સોંપી છે, જવાબદારીના ભાગરૂપે તમારા જીવનું કલ્યાણ કેમ થાય, તમને પરમ શાંતિની અનુભૂતિ કેમ થાય અને એને ધ્યાનમાં રાખી તમને સત્સંગની વાત, સત્સંગના સિદ્ધાંતો અને સત્સંગની રીત શીખવાડવાની છે. જો કે મહારાજના છતા સમયનો આ સત્સંગ છે, ભગવાન સ્વામિનારાયણના ચરણ કમલભૂત પ્રસાદીભૂત આ વલ્લભીપુરની ભૂમિ છે અને મહારાજના શબ્દોમાં કહીએ તો આ એક જંગમ તીર્થ સમાન છે. વાલા ભક્તો, આ ભૂમિની અંદર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત એ શુરવીર ભક્તો જેની અંદર થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જીવનની અંદર મનુષ્યનો એક લક્ષ્ય છે અને લક્ષ્ય છે સુખની પ્રાપ્તિનું. સંસારનો જે જીવાત્મા છે, સંસારનો જે વ્યક્તિ છે, એની એક લક્ષ્ય એવું છે કે જેને સુખ અને ની પ્રાપ્તિ એની મહત્વાકાંક્ષા છે. અને ભગવાનના ભક્તની એક વિશેષતા છે કે સુખને ન પામતા, સુખની ઈચ્છા ન કરતા, એ ભગવાનને રાજી કરવાની. હમણાં અમારા પૂર્વ વક્તાઓએ પણ વાત કરી, વ્યાસપીઠ ઉપર નિત્ય સ્વરૂપ સ્વામીએ પણ વાત કરી કે ભગવાનના ભક્તો સંતો એને રાજી કરવા છે. એને એ રાજી કરવાનો ઉપાય શું? વાલા ભક્તો, આપણે રાજી કરવા છે પણ એ રાજી કરવાનો ઉપાય આપણને આવડે છે ખરું, આપણે એને પહેલા જોવાનું છે. એ ઉપાય મારે તમને બતાવવો છે. એનો રાજી કરવાનો હેતુ સાચો છે પણ એનો ઉપાય શું છે? તો ઉપાય મહારાજે વચનામૃતમાં કીધું છે. જગતનો એક એવો નિયમ છે કે કોઈને પણ રાજી કરવા હોય તો કેમ રાજી થાય? એનું ગમતું કાર્ય કરો તો એ રાજી થાય. બાળકને રાજી કરવું હોય તો બાળકને જે ગમે છે, એ પીપરમિન્ટ માગે તો પીપરમિન્ટ, ને રમકડા માગે તો રમકડા, એને ભાવતું ખવડાવો તો એ બાળક રાજી થાય. વડીલને રાજી કરવા હોય તો એને ગમતામાં એના કયામાં તમે રહો તો વડીલ રાજી થાય, તો પછી પોતાના છોકરાને પોતાની જમીન જાયદાદ લખીને આપે, પણ ગમતામાં ન વર્તો તો તરત પેપરની અંદર એડવર્ટાઇઝ આપે, એનો પ્રચાર કરે કે મારો છોકરો મારા કયામાં નથી, માટે અમે એની સાથે તમામ વ્યવહારો બંધ કર્યા છે, અમારી કોઈ જવાબદારી નથી. આપે ને આ રાજી કરવાનો ઉપાય વાલા ભક્તો કરું છું. એમ ભગવાનને રાજી કરવા છે, સૌથી પહેલા આપણે ઉપરથી શરૂ કરીએ. ઉપરથી ઉતરતા દરેકને રાજી કરવાનો ક્રમ બતાવી દઈશ એટલે તમારે, કારણ કે રાજી કરી અને આપણે ભગવાનને રાજી કરવા છે તો હવે એનો ઉપાય શું એ દરેકને જાણવા જરૂરી છે. તો ભગવાનને રાજી કરવાનો ઉપાય વાલા ભક્તો આ યુક્તિ શીખી લેજો, અત્યારે મનમાં લખી લેજો, ઘરે જઈને નોટ પેન્સિલ લઈને ડાયરીમાં લખજો કે જેથી કરીને જ્યારે પણ કોઈ સંકલ્પ વિકલ્પ થાય ને તો ફટ ખોલીને વાંચી લેવાય. ભગવાનને રાજી કરવાને યુક્તિવાળા ભક્તો એ છે. વચનામૃતમાં મહારાજે લખ્યું કે આજ્ઞામાં પ્રવૃત્તિ ને આજ્ઞામાં નિવૃત્તિ, એ જે સિદ્ધાંતથી વર્તનારો ભગવાનનો ભક્ત છે ને, મહારાજ કહે છે અમને અતિ વાલો છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાનની આજ્ઞા કરીને કાશીએ ભગવાન રાખે કે બલરામ બુરાનપુર રાખે, મહારાજ ગઢપુર બિરાજતા હોય અને કોઈને આદેશ કરે કે તમારે કાશીએ જઈને રહેવાનું છે, તો એ મહઠાગ્રહ ન કરે કે મારા તમારો પગ મૂકીને હું આગો પાછો જઈશ નહીં. મહારાજની ઈચ્છા શું છે? મરજી પ્રમાણે જે વર્તે વાલા ભક્તો, કહેવાની ભાવાર્થ, મહારાજની ઈચ્છામાં જે વર્તે, મહારાજ કહે છે અમે એના ઉપર રાજી થઈએ છીએ. તો ભગવાનને રાજી કરવાની યુક્તિ એ છે કે ભગવાનના ગમતામાં વર્તવું. પછી અમારું સ્થાન આવે એટલે પરમ પૂજ્ય આચાર્ય મહારાજનું સ્થાન આવે, તો આચાર્ય મહારાજને રાજી કરવાની યુક્તિ શું છે? આચાર્ય મહારાજને શું ગમે છે? વાલા ભક્તો, એની યુક્તિ પણ આજે જાહેર કરી દઉં કે મારા ઈષ્ટદેવ મારા દાદા હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણને બાંધેલી મર્યાદા અને ધર્મની અંદર જો તમે વર્તશો તો અમે રાજી છીએ. મારા દાદાનો કરેલો દાખલો તમે જો નિષ્ફળ નહીં કરો ને તો અમે રાજી છીએ. એનું રક્ષણ માટે તમે જો તમારું સર્વસ્વ અર્પણ કરવાની જો ખુમારી શૂરવીરતા દેખાડશો ને તો અમે રાજી છીએ. તમારા ધન સંપત્તિ, તમારી દોલત, તમારી મિલકતની અંદર અમારે ભાગ જોઈતો નથી, કારણ કે દેનાર ઉપરવાળો બેઠો છે. એ વણ માગે કીડીને, કણને, હાથીને મણ, એ આપનાર ભગવાન બેઠા છે, એટલે એની અમારે આશા નથી. પણ અમારી આશા છે, અમારી રાજી થવાની જો રીત જાણવી હોય તો અમારી એક જ રીત છે કે મારા ઈષ્ટદેવના, મારા ભગવાનના, મારા પ્રભુના કાર્યને નિષ્ફળ કે કલંકિત ન કરશો. મારા ભગવાનના કાર્યની ઉપર લાંછન લાગે એવું કોઈ દિવસ વર્તન ન કરશો તો વાલા ભક્તો અમે રાજી છીએ. ત્યાર પછી સંતોને રાજી કરવાની યુક્તિ વાલા ભક્તો એ પણ હું બતાવી દઉં. સંતોને રાજી કરવા એટલે સંત જે ઉપદેશ આપે અને એ સદઉપદેશ એ જો ધર્મપ્રપરાયણ હોય, ધર્મ પ્રમાણેનો હોય, સદ્ધર્મ પ્રમાણેનો હોય, તો એને જીવનની અંદર ઉતારીને સદશાસ્ત્રોમાં બતાવ્યા માર્ગદર્શન પ્રમાણે જીવન જીવીને તમે જેની પાસે શીખ્યા છો એનું નામ ન બોળશો એટલે સંતો પણ તમારા ઉપર રાજી છે. એનું નામ ન બોળશો, નહીતર આજે શું થાય કે એમ થાય કે આ આમના શિષ્ય આવું કરે, આ આમના સાધુ આવું કરે. વાલા ભક્તો, એટલે એ જે વર્તન એની અંદર તમે જો છેટા રહેશો એ વર્તનથી તો સંતો પણ રાજી છે. અને ભક્તોને રાજી કરવાની યુક્તિ, તમારા ગમતામાં વર્તવામાં તમે રાજી થાઓ પણ અમારે તમને એમ રાજી કરવા નથી. અમારા ધર્મની અંદર ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંતો બતાવ્યા છે અને ભગવાન સ્વામિનારાયણને જે ગમતું છે, અમારા ગમતામાં તમે વર્તશો તો તમે રાજી છો, નહીં તો તમે રાજી નથી. તમને ગમે એમ કરવાનું અમારે જરૂર નથી, નહીતર તો રોજ કહુંબા પાણી થાય. હું મારા જીવનનો પ્રસંગ કહું છું વાલા ભક્તો, હાસ્યની વાત નથી. હું એક ગામ ગયો તો તીર્થભૂમિ છે ભગવાન સ્વામિનારાયણની, એ પણ અહીંયા મહારાજે બહુ મોટી લીલા કરી છે, પણ હું ભૂમિનું નામ નથી દેતો કારણ કે કોઈને એમ થાય કે અહીંયા આગળ આવા માણસો છે. અમે એક પ્રસંગે ગયા હતા, ત્યાં વરઘોડો પત્યો, વરઘોડો પૂરો થયા પછી રાત્રે અમારો ઉતારો હતો. મંદિર છે પ્રસાદીનું અને મંદિરની અંદર ઉપર નવા ઉતારા થયા હતા, ત્યાં ઉપર અગાશીની અંદર એટલે અમારો એક રૂમ અમને જ્યાં ઉતારાની વ્યવસ્થા કરી હતી, પણ ઉનાળાનો સમય ગરમી હતી એટલે અમે ત્યાં અમે કીધું કે અંદર રૂમમાં ગરમી થાય છે તો ઉપર અગાશીમાં અમે સુવા ગયા. અને અગાશીમાં અમે સુવા ગયા એટલે પથારી કરી હતી, મારી બાજુમાં એક અમારા માણસ સાથે હતા, એને પોતાનો ગાડલું નીચે નાખ્યું રાતે કંઈ જરૂર પડે પાણી બાણી પીવું હોય તો, કોઈ અજાણ્યું માણસ ઉપર ના આવી જાય કારણ કે અગાશી તો ખુલ્લી હોય. એટલે અમે ઉપર સૂતા હતા, લગભગ કલાક એક વીત્યો હશે પ્રસંગની, અમે વાતો કરતા હતા, વાતો કરતા કરતા થોડી આંખ લાગી, એટલામાં બે વડીલ બાબા એ ઉપર ચડ્યા. અગાશીમાં આવ્યા પેલી બાજુથી, બીજા પગથિયેથી, અને અગાશીમાં આવી અને અમને સૂતેલા જોયા. એટલે પેલા જે પડખે માણસ હતો એને ખોખા રોખાતો કે કોણ છે, એટલે એમને નામ દીધું એમનું કે અમે ફલાણા ભાઈ છીએ. તો કે શું કામ હતું, તો કે ના ના ખાલી અમસ્તા ઉપર આવ્યા છીએ. એટલે પેલા માણસે કીધું ભાઈ લાલજી મહારાજ ઉતા છે. તો એને વિશ્વાસ ન થયો કે લાલજી મહારાજ અહીંયા આકાશીમાં થોડી ઉતા હોય. એટલે એને કીધું હોતા હશે મહારાજ તો નીચે ઉતા હશે એમના રૂમમાં, કે આપણે બેસીએ ઘડીક જમાવીએ. મને તો મારી ઉંમર તે વખતે બહુ નાની, એટલે જમાવાનો અર્થ મને ખબર પડી નહીં, પણ ઓલો માણસ સમજી ગયો. માણસ કે પણ અહીંયા લાલજી મહારાજ છે, અહીંયા આવશો ને હેઠે જાઓ. ઓલો કે ન હોય લાલજી મહારાજ. તો એને વિશ્વાસ ન થયો. તો હું સૂતો તો મારી પથારી પાસે આવ્યો, ખિસ્સામાંથી બાકસ કાઢ્યું, બાકસ કાઢી અને અળગાવીને એની દીવાની અંદર એ બાકસની તીલી જે સળગે એની અંદર મારું મોઢું જોયું. તો કે મારું આ તો મહારાજ છે, બંધ કરીને નાઠો. પછી બીજે દિવસ આવીને માફી માગી ગયો, જોકે વિવેકી હતો અને મુકતો ગયો. ત્યારે મને ખબર પડી રાતે શું જમાવાની વાત કરતો હતો, હોકા ચલમ લઈને આવ્યા હતા. બીજે દિવસ મારી આગળ એને પાણી મૂક્યું કે મહારાજ મારાથી ભૂલ થઈ, આ મારું વ્યસન હતું ત્યારે હું આપને સુધી આ પહોંચ્યું, એક નિમિત્ત બન્યું, પણ એનું વ્યસન છૂટ્યું એટલે અમે રાજી. પણ તમારા ગમતામાં જો એના ગમતામાં વર્તીને એને રાજી કરવાનો પ્રયત્ન કર્યો હતો, વાલા ભક્તો, કોઈ પણ વ્યક્તિને રાજી કરવા માટે મહારાજ કહે છે કે તમારે પહેલા એ રાજી સદવિચારે કરીને થાય છે, ધર્મપરાયણતાથી થાય છે કે અધર્મપરાયણતાથી થાય છે, એની વિવેક સમજવાની જરૂર છે. પાદરું જે કે એને એની રીતે રાજી કરવાની દોડ ન રાખવી. માત્ર એટલું સમજવું કે જે આપણા હિતનું કાર્ય છે અને જેમાં આપણું અહિત નથી થતું, આપણો મોક્ષ નથી બગડતો, એવું જે જીવન એ આપણું લક્ષ્ય છે. અને એટલા માટે વાલા ભક્તો આ રાજી કરવાની રીતને બહુ સારી રીતે સમજી લેજો. ભગવાન સ્વામિનારાયણે આ સદ્ધર્મની સ્થાપના કરીને ત્યારે આપણા નંદસંતોએ એક કાવ્ય લખ્યું. મને ઘણી વખત વિચારતા એમ લખીએ કે હરિનો માર્ગ તો છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ શબ્દ શા માટે લખ્યો હશે? કારણ કે ધર્મ માર્ગ ઉપર ચાલવું વાલા ભક્તો એટલા માટે અઘરું પડે છે કે એમાં પોતાની જાતને ભૂલવી પડે છે, પોતાના સ્વાર્થને ભૂલવો પડે છે, પોતાના જે ખોટા વિચારો છે એનો ત્યાગ કરવો પડે છે, અને સહેલે જે સહેલાઈથી સુખ મળે છે ને એ સુખનો પણ પરિત્યાગ કરવો પડે છે. કારણ કે આપણે દિવ્ય સુખની પ્રાપ્તિ કરવી છે, અલૌકિક સુખની પ્રાપ્તિ કરવી છે. એટલે જે સહેજેથી સહેલાઈથી જે માયિક સુખ મળે છે કે માયિક શાંતિ મળે છે અને એનો ત્યાગ કરવો પડતો હોય છે. એટલા માટે મનમકમ જોઈએ, મનમાં જે દ્રઢતા જોઈએ અને ડરથી રહિત જીવાત્મા હોવો જોઈએ. કારણ કે મને એક જણા એમણા વાત કરી, મને કે હવે આ બધું આટલું બધું કળિયુગ આવી ગયો છે અને આટલું બધું અધર્મ છે, આપણે ક્યાં પહોંચીશું? મેં કીધું ભલામણા બહુ તે સારું કર્યું કે તું મારા વખતમાં જન્મ્યો. જો તું સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જન્મ્યો હોત ને તું સ્વામિનારાયણ ભગવાનને સંપ્રદાયની સ્થાપના કરવા દેત નહીં. તું એમ જ કહેત કે ભગવાન હવે આટલું બધું બગડી ગયું છે, આપણે ક્યાં સુધારવું છે, ભલે ચાલતું. તો મેં કહ્યું લાખો કરોડોનો તે મોક્ષ બગાડ્યો હોત. આજે સંપ્રદાય છે ત્યારે આપણે મોક્ષની વાત કરીએ છીએ ને. એટલે મેં કહ્યું ભલું તારું થજે કે તું મારા કાળમાં જન્મ્યો, મારે પાલે પડ્યો તો હું ભોગવીશ, પણ બીજા જીવાત્માઓનું તો બગાડતા બચ્યો. વાલા ભક્તો એટલા માટે ધર્મનો માર્ગ, હરિનો માર્ગ તો છે શુરાનો, આ ધર્મનું આચરણ છે ને એને બહુ અઘરાઈથી પચાવવું છે. પણ એવું પચાવવું છે કે જેને ક્યારેય કોઈ દિવસ એનો રસ, એનું અમૃત, કારણ કે જે ખાધું હોય ને એનો ગુણ થાય ને ક્યાંક, એ ગુણ કેવો હોવો જોઈએ? સવારે વિષ્ઠામાં નીકળી જાય એવો ગુણ નહીં, અમૃત સમાન ગુણ જેનો થાય કે જેને ખાઈને અમરત્વની પ્રાપ્તિ થાય, ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યનું અખંડ જે સુખ એ પ્રાપ્તિ થાય, એ સુખ અને એ શાંતિ માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ, માયિક સુખ અને શાંતિ માટેનો નહીં. અને માટે ધર્મના સિદ્ધાંતોને પચાવવા જરૂરી છે, ધર્મને પાળવો જરૂરી છે. ધર્મને પાળવો સહેલો નથી વાલા ભક્તો. અનેક દાખલાઓ આપણા સંપ્રદાયની અંદર છે, કેટકેટલા સંતોએ કષ્ટ સહન કર્યા છે ધર્મને માટે. જો ત્યાં હિંમત હારી અને નિરાશ થઈ અને ભગવાન ઉપર વિશ્વાસ મૂકી દઈને, ભગવાન ઉપર વિશ્વાસ ન રાખીને જો અલગ થલગ થઈ ગયા હોત તો મોક્ષ માર્ગની આટલી વિશાળ અવિરત ગંગા જે વહે છે આજે એ ન વહી શકી હોત. ભગવાન પરીક્ષા કરે છે વાલા ભક્તો. સંસારમાં છે ને માયાનું સ્વરૂપ, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ જે તત્વો બતાવ્યા છે ને, એમાં માયાનું એક બહુ મહત્વનો એમાં અંગ છે. માયાનો રોલ જે કહેવાય, માયાનું જે અંગ જે છે એ બહુ મહત્વનું છે. પણ માયાની બે વ્યક્તિ છે, મારી દ્રષ્ટિએ હું સમજાવું છું. હા, બે પ્રકારની માયા છે, એક લૌકિક માયા છે ને એક અલૌકિક માયા છે. એ છે બંને. પણ લૌકિક માયા કોને કહેવાય કે જે મોહ માયાના સંસારિક જે આપણી જેને ઇન્દ્રિયોને સંતોષવા, જેમ કે એક દાખલા તરીકે ઉદાહરણ આપો, કામ ક્રોધ લોભ મોહ મત્સર માયા ઈર્ષા તૃષ્ણા જે છે, એમાં જે પ્રીતિ કરાવે છે એને લૌકિક માયા કહેવાય, માયિક માયા કહેવાય. માયા છે પણ કેવી માયા છે કે જે સંસારમાં તમને પ્રીતિ કરાવે છે, જકડે છે, ભગવાનની ભક્તિમાં આગળ આવવા દેતી નથી, એવું જે પ્રસંગ કરાવનારી માયા એને લૌકિક માયા કહેવાય. પણ ઘણી માયાઓ એવી છે કે જે માયાની રચનાથી તમારી ભગવાનમાં પ્રીતિ વધે છે, તમને ભગવાનની અંદર વિશ્વાસ વધે છે, તમને ભગવાનની અંદર શ્રદ્ધા વધે છે, તમને ભક્તિ કરવાનું સાધન મળે છે, તો એ જે માયા છે અલૌકિક માયા છે. એનો હેતુ તમને જીવાત્માને મોક્ષ માર્ગથી પાડવાનો નથી, પણ એનો હેતુ એ મોક્ષ માર્ગે ચડાવવાનો છે. આપણા સંપ્રદાયની અંદર અનેક દ્રષ્ટાંતો છે, પણ અત્યારે જે સમજાય એવું એક દ્રષ્ટાંત વાલા ભક્તો તમને આપું. જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ને, ત્યારે અભિમન્યુ વધનો પ્રસંગ આવ્યો છે, અને અભિમન્યુના વધે જયદ્રથ એની પૃષ્ઠભૂમિની અંદર, એટલે મુખ્ય ભૂમિકા જયદ્રથની હતી, અને અર્જુનજીએ આવેશમાં આવીને એક નિર્ણય કર્યો કે જો કાલ સૂર્યાસ્ત સુધી જો જયદ્રથનું માથું ન ઉતારું, મસ્તક હેઠે ન ઉતારું, તો હું અગ્નિ સમાધિ લઈ લઈશ. પ્રતિજ્ઞા તો લેતા લેવાઈ ગઈ. પણ વાલા ભક્તો, બીજે દિવસે યુદ્ધ થયું છે, અને યુદ્ધની અંદર દ્રોણાચાર્ય કૃપાચાર્ય જેવા જેના અંગરક્ષક થઈને ઊભા છે, એકલા અર્જુનજી માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ એમના સારથી તરીકે બેઠેલા છે, પણ છતાંય અર્જુનજી માટે વસમું બન્યું છે કે એ જયદ્રથ સુધી પહોંચવું. અને જ્યારે એવી સ્થિતિ થઈ ત્યારે ભગવાને, ત્યારે એમ શબ્દ લખ્યો છે મહાભારતની અંદર, ત્યારે ભગવાને માયાનો ઉપયોગ કર્યો છે. કઈ માયા? વાદળ છાવી દીધું છે, અને વાદળ છાયાથી અંધકાર થયો છે, અને દરેકને એમ લાગ્યું છે કે સૂર્યાસ્ત થઈ ગયો, અને સૂર્યાસ્ત થવાના નાતે અર્જુનજી જયદ્રથનો વધ કરી શક્યા નથી, માટે અર્જુન અગ્નિ સમાધિ નિસંદેહ લેશે, અને અર્જુન જો સમાધિ અગ્નિ સમાધિ લે તો પછી પાંડવોનું જીતવું એ કઠણ બને, મુશ્કેલ બને. વાલા ભક્તો, આ આનંદ ઉત્સાહ એ કૌરવોની સેનામાં વ્યાપ્યો છે, અને એટલો વ્યાપ્યો છે કે પોતે જે સુરક્ષા કવચની અંદર જયદ્રથ હતો એ પોતાની જાતે કવચ તોડીને, એ વ્યૂહ તોડીને એમાંથી બહાર આવ્યો, અને અટહાસ્ય કરવા લાગ્યો કે હે અર્જુન, તમે તમારી પ્રતિજ્ઞા પૂરી કરી નથી, માટે તમારી બીજી પ્રતિજ્ઞા પૂરી કરો, અગ્નિ સમાધિ લ્યો, પ્રસંગ તો બહુ વિસ્તારથી છે પણ હું બહુ ટૂંકમાં કહું છું. ત્યાં સુધી એની અંદર એક વસ્તુ થઈ, એમાં લખાણું છે કે યુધિષ્ઠિરને પણ મનની અંદર એક વખત એક વિકલ્પ મનમાં ઉત્પન્ન થયો કે અમે આખી જિંદગી મેં ધર્મનું પાલન કર્યું, આખી જિંદગી મેં ધર્મનું આચરણ કર્યું, તો મને મળ્યું શું? મને લાક્ષાગ્રહ મળ્યું, મને વનવાસ મળ્યો, મને દાસ્ય કરવાનો એટલે અજ્ઞાતવાસની અંદર દાસ્ય થઈને મારે રહેવું પડ્યું, અને આજે આ યુદ્ધના મોખરે હું મોતના મોઢા આગળ આજે યુદ્ધ ભૂમિની અંદર ઊભો છું. આજે અમને ધર્મનું પાલન કરી કે ધર્મનું આચરણ કરીને મળ્યું છું. પણ પોતે જ્ઞાની હતા ને, સમજ્યું હતા, સમજણવાળા હતા, એટલે યુધિષ્ઠિરે પોતાના મનને સમજાવ્યા કે હશે, ભગવાનને ગમ્યું તે ખરું, ભગવાન જે કરે છે સારા માટે જ કરતા હશે. આવો જે વિશ્વાસ હતો ને, એટલે ધર્મ એમનો બચી શક્યો, નહીતર ધર્મ ભંગ થાત. વાલા ભક્તો, પ્રસંગ એ બન્યો કે જ્યારે કૌરવોની સેનાની અંદર ખૂબ આનંદ, ઉત્સાહ અને ઉમંગ દેખાય છે, પાંડવોની સેના શોકમગ્ન છે, અને અર્જુનજી જ્યારે અગ્નિ પ્રવેશ કરવા જાય, ગાંડીવ ક્યાં મૂકવું, કારણ કે શિવજીનું ધનુષ હતું, ગમે ત્યાં તો મુકાય નહીં ને, ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ સોંપવું પડે ને, એટલે કે આ રણભૂમિની અંદર તો કૃષ્ણ પરમાત્મા સિવાય બીજું કોઈ અમું સમર્થ નથી, એટલે કૃષ્ણ પરમાત્માના ચરણોમાં જઈને ગાંડીવ મૂક્યું અને અગ્નિ સમાધિ માટે અગ્રેસર થવા માંડ્યા. કૃષ્ણ ભગવાને રોક્યા કે અર્જુન, આ તારું અંગ અહીંયા ક્યાં મૂકીને જા છે, ખંડિત કહેવાઈશ, ગાંડીવધારી અર્જુન કહેવાઉં છું, અને જો ગાંડી વગરનો અર્જુન જાય તો એ અર્ધ ખંડિત કહેવાય, ખંડિત આહુતિ અગ્નિ નારાયણ સ્વીકારે નહીં, માટે અગ્નિ સમાધિની અંદર ગાંડીવ સાથે જાઓ. બીજો વિચાર કરવાનો શું હોય, અર્જુનજીએ ગાંડીવ ખભે નાખ્યું અને અગ્નિ સમાધિની અંદર ચિતા ઉપર પ્રવેશ કર્યો. વાલા ભક્તો, હું જે અલૌકિક માયા છે ને એનું તમને આ પ્રમાણ આપું છું, જો ચર્મચક્ષુથી જોઈએ અને દૈહિક બુદ્ધિથી જો વિચારીએ ને, તો આ પ્રસંગ એ ઘડીનો હતો કે જ્યારે અર્જુનજીનો વિનાશ થવાનો હતો, એટલે પાંડવ સેનાનો અને જે ધર્મયુદ્ધ કહેવાતું હતું, એ ધર્મનું એક મોટું જે અંગ કહેવાય, જે ભાગ કહેવાય, એ શસ્ત્ર આજે ખડી જવાનું હતું. વિચાર કરી જો મનની અંદર કેટલા શંકાઓ કુશંકાઓ ઉત્પન્ન થતી હશે કે હવે ધર્મયુદ્ધ કેમ જીતાશે, હવે ધર્મનું સ્થાપન કરવાનો હેતુ કેમ રહેશે, અધર્મનો નાશ કેમ થશે. આપણી ચર્મચક્ષુથી વિચારીએ તો આપણને એમ લાગે હવે શૂન્ય અવકાશ છે, હવે કોઈ આશા, અર્જુનજી જાય પછી કોણ દ્રોણાચાર્યને અને કૃપાચાર્યને વધ કરશે, કોણ ભીષ્મની સામે બાત ભીડશે, ભીષ્મનું તો ખેર ત્યાર સુધીમાં તો બાણ સૈયા સજી ગઈ હતી, પણ છતાંય એમ કે આવા મહારથીઓ સાથે લડશે કોણ. વાલા ભક્તો, એ જે સંકલ્પ વિકલ્પ એ માયા છે, એ જે એ ચરિત્ર ત્યાં દેખાતું હતું એ માયા હતી, એ વાસ્તવિકતા નહોતી. સીતાજીનું જે હરણ થયું ને એ માયા હતી, બાકી રાવણની સીતાજીની શક્તિ હતી એટલી, એક ત્રાસી દ્રષ્ટિ જો રાવણ ઉપર નાખ્યો હોત ને તો રાવણને ભસ્મીભૂત કરી નાખત, સતી હતા, પણ છતાંય રાવણની હાથે હરણ થવાનું સીતાજીએ સ્વીકાર્યું નિમિત્ત માત્ર માટે, રાવણની એવી સામર્થ્ય નહોતી, અને જો સામર્થ્ય હોત ને તો એને અશોક વાટિકામાં બેસાડવાની જરૂર ન હોત, સીતાજીને મહેલમાં નાખ્યા હોત. જો રાવણમાં એટલી શક્તિ હતી અને રાવણમાં એટલી સામર્થ્ય હતી, એ ધારે કરી શકે, એ ધારે તારે ધર્મને પગ નીચે કચડી શકે, જો એનામાં એ શક્તિ હોત ને તો જે હિંમતથી સીતાજીનું હરણ કરીને લાવ્યા, એ હિંમતથી રાજરાણી બનાવીને સીતાજીને મહેલમાં બેસાડી દીધી હોત, પણ રાવણથી શક્ય બન્યું નથી, કારણ કે ભગવાનની જેટલી ઈચ્છા હતી કે આટલું જ કાર્ય કરવાની જરૂર છે, આટલો જ અપરાધ એના માટે હાથ અડાડે ને એટલે ઘણું છે બસ, એટલી એટલે ભગવાનની ઈચ્છાએ કરીને પ્રસંગ બન્યો, એટલે માયાનો પ્રસંગ હતો, વાસ્તવિકતા નહોતી. પણ એ માયા કેવી હતી, એ સમાજના કલ્યાણ માટે, જીવાત્માના કલ્યાણ માટે નિમિત્ત હતું, માટે આ લૌકિક માયા હતી, ભગવાનની રચેલી માયા હતી. આ સંસારની માયા પતનનો માર્ગ છે, પણ ભગવાનની રચેલી જે માયા છે એ ઉર્ધ્વ ગતિનો ભગવાનના ધામમાં જવાનો માર્ગ છે. વાલા ભક્તો, અર્જુનજીને જ્યારે અહીંયા આગળ ચિતા ખડકીને ઉપર ચડવા ગયા ત્યારે માયાનો પડદો ભગવાન કૃષ્ણચંદ્રએ હટાવ્યો અને કીધું કે અર્જુન, જો હજુ સૂર્યાસ્ત નથી થયો, આ રહ્યો સૂર્ય અને આ જયદ્રથ તમારો ગુનેગાર. વાલા ભક્તો, દ્રૌપદીના વસ્ત્રહરણ થયા. લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો કે એક નારીને સમાજ, આર્ય સમાજની નારી જેને દેવી તરીકે સ્થાન આપવામાં આવે છે, એનું સભા વચ્ચે કુરુસભાની અંદર ભીષ્મ અને દ્રોણ અને કૃપાચાર્ય જેવા અને વિદુરજી જેવા નીતિવાન વ્યક્તિ બેઠા હોય અને જેના પતિ એ એકથી એક ચડિયાતા સમર્થ હોય, ધર્મવાન વીર ગાંડીવધારી, વિચાર કરી જુઓ એ નારી, અબળા નારીની આ સ્થિતિ એ સભામાં સંભવે ખરી? પણ એ માયા હતી. એનો હેતુ એ એક નિમિત્ત ઊભું કરવાનું હતું અને એટલા માટે પરમાત્માની ઈચ્છા હતી. જેટલી મર્યાદા, પણ એમાં લાજ ગઈ નથી, સીતાજીની લાજ ગઈ નથી. વાલા ભક્તો, કહેવાનો ભાવાર્થ કે માયાને ઓળખી. જ્યારે અર્જુનજીની અંદર આ પ્રસંગ જ્યારે થયો ત્યારે અર્જુનજીને દ્રઢતા થઈ, ત્યારે યુધિષ્ઠિરનો જે સંકલ્પ હતો ને કે ભગવાન કરશે સારું, એ સંકલ્પને ભગવાને સાકાર કર્યો કે આજે આખું નિમિત્ત અને જે એક ચિત્ર ઊભું કર્યું હતું એ ચિત્ર જયદ્રથને બહાર લાવવા માટે નહોતું. વાલા ભક્તો, આપણા સંપ્રદાયની અંદર અત્યારે જે આ ચરિતાર્થ દેખાય છે એનાથી દુઃખી થશો નહીં, આ ભગવાનની બનાવેલી માયા છે. અને આ માયાનો હેતુ માત્ર એ છે કે સંપ્રદાયની અંદર રહેલું જે દૂષણ છે, જે અસુરાંશ છે, જે છાના છપટા શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થવાના હતા ને સત્સંગી જીવન ગ્રંથ એમ બોલે છે, કોક બધાય કોઈ બાળ સખા થઈને એમની સાથે અસુરો પેઠા. કાળીદત્તનો જ્યારે પ્રસંગ આવે ને ત્યાં જોજો. એટલે એ જે માયાની અંદર જે બધા સંતોને, કોક બ્રાહ્મણ થયા, કોઈક પંડિત થયા, કોક પૂજારી થયા, કોક એમના સગા થયા, અસુરોએ જુદા જુદા સ્થાન એમના મોરચા પકડ્યા હો, પણ એ તમામ મોરચામાંથી હવે એકબીજા જ્યારે કહેવામાં આવે ને કે આ અસુર છે ત્યારે પેલાનો વિશ્વાસ ન થાય, ન હો ન હોય, આ તો પૂજારી છે. પણ એની વૃત્તિ ખોલવી હતી એટલે મહારાજે આ માયાનું રચન કર્યું છે. વાલા ભક્તો, અને એક વિશ્વાસ મારા અંતરાત્માનો મને એમ કહે છે, એક વિશ્વાસ મને આ વાણીનો કહે છે, જે વાણીની આપણે કથા સાંભળીને મહારાજે એમાં શબ્દ જે લખ્યા છે અને એના ઉપર જે વિશ્વાસ છે, એ વિશ્વાસ મને એમ કહે છે કે સત્યનો જ જય છે, અસત્ય ક્યારે જય થતું નથી, ધર્મનો જ જય છે, અધર્મ ક્યારે જય થતું નથી. એ માયાના કારણે એક વખત રાજી થવાનો મોકો ભલે એને ભગવાન આપે, કે ઘણી વખત આપણને જોવાય કે આપણે દુઃખમાં કષ્ટમાં આપણે સહન કરવું પડે છે, પણ ધર્મનું એક સાધન છે. કષ્ટ મહારાજ કહે છે કે ધર્મનું સાચી ઓળખાણ છે. મહારાજ વચનામૃતમાં એમ કહે, ભગવાનનો ભક્ત હોય ને એમ માંગે કે અમે જેટલા દુઃખ પડે ને એટલો વધારે રાજી થાય, કે ભગવાને મને ભક્તિનું નિમિત્ત તો આપ્યું. વાલા ભક્તો, ધર્મનો માર્ગ, પરીક્ષા મહારાજ કેવી કરે છે, અર્જુનજીને ચિતા ઉપર ચડાવે છે, દ્રૌપદીના વસ્ત્ર હરણ કરાવે છે, રાજા મયુરધ્વજની પરીક્ષા કરી હતી ભગવાન શ્રી હરિએ. એ પ્રસંગ બહુ વિસ્તારથી કહેલો છે પણ હું ટૂંકમાં તમને વાલા ભક્તો કહું, મયુરધ્વજ રાજા હતી, ધર્મવાન હતી, ભક્તિવાળા અને ઘણા યજ્ઞ આદિ કરનારા અને ઘણા પોતાની પ્રજાનું સુખ ઈચ્છનારા, ભલું ઈચ્છનારા એક રાજા હતા. ભગવાન કહે છે કે આજે એની પરીક્ષા કરવી છે અને પરીક્ષા કરવાનો હેતુ બન્યા પોતે બ્રાહ્મણનો વેશ લીધો, અર્જુનજીને લીધા સાથે, અને મયુરધ્વજ રાજાના દરબારમાં પહોંચ્યા. અને મયુરધ્વજ રાજાને એમ કહે છે, આ પ્રસંગ આપણા કથાઓમાં પણ આવે છે, કદાચ સાંભળ્યો પણ હશે કોઈ જગ્યાએ, પણ ભગવાન પરીક્ષા કેવી કરે છે વાલા ભક્તો, હું એમ તમને બતાવવા માંગુ છું કે ભક્તોની ધૈર્યતાની પરીક્ષા ભગવાન કરે છે અને ભક્ત એ પરીક્ષામાં પાર કઈ રીતે ઉતરે છે એની દ્રઢતા, એનો વિશ્વાસ, એનો સંયમ, એનું વર્તન, એની ભક્તિ એને કઈ રીતે મદદરૂપ બને છે વાલા ભક્તો, એનો આ અદ્રશ્ય એનો દાખલો છે. મયુરધ્વજ રાજાના દરબારમાં ભગવાન કૃષ્ણચંદ્ર પહોંચ્યા, બ્રાહ્મણનો વેશ લીધો છે અને ત્યાં જઈને એમ કહે છે કે હે રાજન, હું એક યાચના લઈને આવ્યો છું. રાજા ધર્મવાન હતા કે મારે ઘરે અતિથિ આવે, એ અતિથિનો ધર્મ, અતિથિને મારે સન્માન કરવા, એની ઈચ્છાને પૂરી કરવી મારો ધર્મ છે, એક રાજધર્મ છે. મારા શરણે આવેલાને મારે એને અભયદાન આપવું એ મારો ધર્મ છે, માટે તમે નિસંકોચ કહો. કૃષ્ણ પરમાત્મા કે એમ સહેલાઈથી કહેવાય એવું નથી. રાજાએ અભયદાન આપ્યું કે તમે નિસંક થઈને કોઈ શંકા કર્યા વગર તમે વાતની રજૂઆત કરો. વાલા ભક્તો, કૃષ્ણ પરમાત્માએ ત્યારે વર્ણન કર્યું છે કે હું અને મારો બાળક, અમે આ ગામથી યજમાન વૃત્તિ કરી અને અમે પાછા ફરતા હતા ને ત્યારે રસ્તામાં જંગલ આવ્યું અને જંગલની અંદર એક વાઘ, એક સિંહ અમને સામો મળ્યો અને સિંહે મારા બાળક ઉપર તડાપ મારી અને મારા બાળકને પકડવાની કોશિશ કરી. મેં યાચના કરી, સિંહના પગમાં પડી ગયો અને સિંહને કીધું, ભાઈ મારું બાળક એકનો એક છે, ભગવાને ઘણાય સમય પછી દીધો છે અને અમારા કુળનું આ લાજ છે, અમારા વૃદ્ધાવસ્થાનો આ એક તારણહાર છે, માટે અમને તું મારા બાળકને છોડી દે. તો સિંહે છોડવાની ના પાડી ત્યારે મેં કે આવેશમાં આવીને એવું વચન આપી દીધું કે હું આપણા રાજાના, હું તને જો મારા બાળકને છોડી દઉં ને તો આપણા રાજાના જમણા અંગને એની પત્નીને એનો બાળક વેરી આપે અને હું તને કૃષ્ણાર્પણ કરું. વાલા ભક્તો વિચારી જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે મેં વચન આપી દીધું ત્યાં આગળ કે મારા દેશનો જે રાજા છે એનું જમણું અંગ એના પત્ની એટલે કે રાણી અને કુંવર જ્યારે વેરીને આપે તો હું તને કૃષ્ણાર્પણ આપું, પણ મારા બાળકને મૂકી દે. અને સિંહે મારા બાળકને જવા દીધો. હવે મહારાજ રાજા ભગવાન કૃષ્ણ એમને મયુરધ્વજ રાજાને કહે છે કે હવે મારી વિટંબણા એ છે કે મારે વચનમાંથી કેમ પડી જવું, અને વચન પાળવા જવું તો રાજાની હત્યાનો દોષ મારા ઉપર આવે છે, એટલે મારી વિટંબણા છે. વાલા ભક્તો, મયુરધ્વજ રાજા પોતે ધર્મવાન હતા, કે તમે એની ચિંતા ન કરો, મારા સમાજની મારા પ્રજાએ આપેલું વચન એ મારું વચન કહેવાય અને હું એ વચનને ક્યારેય મિથ્યા થવા દઈશ નહીં. તરત કરવતી મંગાવી છે, આરી મંગાવી છે, રાણીને બોલાવ્યા છે, કુંવરને બોલાવ્યા છે અને આદેશ કર્યો છે કે અમારા અંગને વેરીને બ્રાહ્મણને દાન આપી દો. રાણી આ સાંભળીને હપતાઈ ગયા છે. રાણી કહે કે તમે અંગ જ આપવાનું, તમે જો વચન આપ્યું હોય, રાજાનું જ અંગ આપવાનું જો વચન આપ્યું હોય તો રાજા વગર તો પ્રજા સંભવે નહીં, રાજા વગર રાજ્ય સંભવે નહીં. દુશ્મનો આ રાજ્યને નષ્ટ કરી નાખે, પ્રજાને તહેસ નહેસ કરી નાખે, માટે રાજાને હોવું જરૂરી છે, રાજાને કંઈ થવા દેવાય નહીં. તમે મારું અંગ લઈ જાઓ, મને લઈ જાઓ. કેમ કે સ્ત્રી જે છે એ પુરુષનું અર્ધાંગ કહેવાય છે, અર્ધાંગની કહેવાય છે, તમે મારું દાન કરી દો, રાજાને બક્ષો. ત્યારે ભગવાન કહે છે પણ મારી વિટંબણા એ છે કે મેં પાછું જમણા અંગનું વાત કરી છે, સ્ત્રી તો ડાબું અંગ કહેવાય. ભગવાનની લીલા તો તમે જુઓ. પરસેવો છોડી દે, આપણને છોડી દે કે ન છોડી દે, કોઈ એમ કે મારે તમારું અડધું અંગ લઈ જવાનું છે, પરસેવો છૂટી જાય. હો, રાણીને કહે છે કે મારે ડાબું અંગ ખપે નહીં, મારે તો જમણું જોઈએ. કુંવરે કીધું, ભાઈ હું એમનો આત્મજ કહેવો, એમનો અંતરાત્મા ભગવાનનો, એમ જે મહારાજનો પરીક્ષા કરવાનો હતો અને મયુરધ્વજ રાજાને પારખવાના હતા, એટલે એમના પુત્ર કુંવરે એમ કીધું કે તમે મને લઈ જાઓ, હું એમનો પરછાયો કહેવો. વાલા ભક્તો, એક વાત કદાચ સ્વામીએ પણ વાત કરી હશે, અને ઘણી વખત કેવું થાય છે કે આ સ્થાનનો આચાર્ય પદનો મહિમા માટે હમણાં મેં પુસ્તક વાંચી હતી, એની અંદર એક જણાએ શંકા કરી છે કે ભગવાન શ્રી હરિ જ્યારે આ સત્સંગની અંદર આવ્યા, આ તો એક બે ઘડી વચ્ચે એક વાત લઈ લઉં પછી પાછળ મૂળ વાત ઉપર આવી જશું. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ સંપ્રદાયની અંદર આવ્યા ત્યારે એમને રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી છે અને એમને ગુરુગાદી ભગવાન શ્રી હરિને રામાનંદ સ્વામીએ સોંપી છે. પછી ભગવાન સ્વામિનારાયણે જ્યારે એમના ઉત્તરાધિકારી તરીકે જ્યારે આચાર્ય પદની સ્થાપના કે આચાર્ય પદમાં જ્યારે સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો ત્યારે એમને દત્તપુત્ર કરીને જે એમને આચાર્યોને બેસાડ્યા એના કરતાં જો શિષ્ય તરીકે બેસાડ્યા હોત ને તો એ વધારે સુસંગત લાગત. આવું લખેલું છે ચોપડીમાં, કદાચ તમારે કોઈને વાંચવામાં આવે તો એટલે ખુલાસો કરું છું. એમ કહે છે કે જેમ રામાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને શિષ્ય બનાવ્યા અને એ શિષ્ય બનાવી અને જેમ ગુરુગાદી સોંપી એમ ભલે ધર્મકુળમાંથી બાળક લીધું હોત પણ એને શિષ્ય બનાવી અને ગુરુગાદી સોંપવાની જરૂર હતી, પુત્ર બનાવીને વ્યવહારને આમાં નાખવાની જરૂર નહોતી. આવી શંકા ઉત્પન્ન કરી છે. પણ વાલા ભક્તો, હું આજે એનો થોડો ખુલાસો એટલા માટે કરું કે કદાચ કોઈ એવી વાત તમારા કાને પડે કે ક્યાંક વાંચો તો તમે ભટકી ન જાઓ. તમે સત્યને અસત્ય માની સ્વીકારી ન લો, અથવા સત્યને અસત્ય માની છોડી ન દો અને અસત્યને સત્ય માની સ્વીકારી ન લો. એટલા માટે વાલા ભક્તો વાત કરું છું. આપણા સંપ્રદાયની અંદર કે સમગ્ર સંપ્રદાયોની અંદર સનાતન એક એવો ધર્મ છે. આપણા સંપ્રદાયના છ અંગ છે, હું જરા સમજાવું એને જરા ધ્યાનથી સમજો. આપણા સંપ્રદાયના છ અંગ છે, મંદિર, દેવ, શાસ્ત્ર, આચાર્ય અને સંત અને હરિભક્ત. મંદિર, દેવ, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત આ છ અંગ છે. પણ આ છ અંગને સમજવા કઈ રીતે? આ છ અંગની પોતાની સ્થિતિ છે, પોતાની માન્ય પોતાની અવસ્થા છે, પોતાની મહત્તા છે. એની અંદર હું કોઈ ફેર પાડવા નથી માંગતો. પણ આ છ અંગને સમજવાય કેવી રીતે? જો એ છ અંગને સમજવાનો પ્રયત્ન કરશો ને તો ઓલી શંકા તરત દૂર થઈ જશે. એટલા માટે વાલા ભક્તો સમજાવું છું, આ છ અંગને કઈ રીતે સમજાય? તો મંદિર અને દેવ એટલે પ્રતિમા, ભગવાનની મૂર્તિઓ, એ ઉપાસનાના કેન્દ્ર છે વાલા ભક્તો. મંદિર અને દેવ એક વિભાગ છે, એક ઉપાસનાનો, ભક્તિનો, ભક્તિ કરવાના સ્થળનો વિભાગ છે. કયો વિભાગ? મંદિર અને દેવ, એના આ એક માધ્યમ છે. મંદિર એ સ્થળ છે, એ ઉપાસનાનું કેન્દ્ર છે. ભગવાનની મૂર્તિ આપણા આરાધ્ય છે. આપણી ભક્તિને સ્વીકાર કરવા સાક્ષાત પરમાત્મા ત્યાં બિરાજે છે, એટલે ઉપાસનાનું કેન્દ્ર છે. સંતો અને હરિભક્તો, સંતો અને હરિભક્તો, હવે પહેલા બે અંગ થઈ ગયા, એક વિભાગમાં ગયા. હવે છેલ્લા બે અંગ લઈએ. કયા? સંતો અને હરિભક્તોના, એનો એક વિભાગ છે. કયો વિભાગ? એનો વિભાગ યાચકનો વિભાગ છે. તમને દ્રષ્ટાંત આપું, તમને સમજાવું. તમે સત્સંગમાં શા માટે આવ્યા છો? સત્સંગને કંઈ દેવા આવ્યા છો કે સત્સંગમાંથી પોતાનું કંઈક કલ્યાણ લેવા આવ્યા છો? તમે વિચારીજો. તમે હરિભક્તો તરીકે સત્સંગમાં શા માટે જોડાવ છો કે મારી પાસે 10 લાખ રૂપિયાની મૂડી છે, ક્યાં ખર્ચ કરવી, કાલે સત્સંગમાં જોડાઈએ, એમ આવ્યા છો? કે સમાજમાં મને માન સન્માન નથી મળતું, કે હાલ સત્સંગમાં જોડાઈએ? નહીં. તમે કંઈ આપવા નથી આવ્યા સત્સંગને. તમે સત્સંગમાંથી તમારું કલ્યાણ, તમારો મોક્ષ મેળવવા માટે આવ્યા છો. તમારે રાજીપો ભગવાનનો મેળવવો છે, એટલે તમે યાચક છો. આ સંતો સત્સંગમાં શા માટે આવ્યા? દીક્ષા ભગવી કંતા ઓઢીને, એને એના મોક્ષનો ખપ તાણી લાવ્યો છે, એને જોઈએ છે, યાચક છે. ભગવાનની આગળ ખોળો પાથરે છે કે મહારાજ આપનો રાજીપો આની અંદર, અમે અમારા સર્વસ્વ સર્વ સમર્પણ કરીએ છીએ તમને. હે મહારાજ, આપના ચરણમાં અમને સ્થાન આપો. આપના ચરણના દાસ સેવા કરવાનું અમને જો સુખ મળશે તો એ સુખ મેળવવા આવ્યા છીએ. એ સુખથી ભગવાન રાજી થશે તો ભગવાન મોક્ષ આપશે, એ મોક્ષ મેળવવા આપ્યા છે. માટે તમારો વિભાગ મેળવનારનો વિભાગ છે, યાચકનો વિભાગ છે. પહેલો વિભાગ મંદિર અને ભગવાનની મૂર્તિઓ, ભગવાનના સ્વરૂપે ઉપાસનાના કેન્દ્ર છે. તમે ઉપાસના કરનાર છો, તમે મેળવનાર છો, માટે તમારો યાચકનો વિભાગ છે. હવે વચ્ચે બે વિભાગ રહ્યા, વચ્ચે બે વિભાગ રહ્યા, એક શાસ્ત્ર અને આચાર્યનો. તો આ ત્રીજો વિભાગ છે. આ બંનેને તમે જોડો તો આ તમને મોક્ષનો માર્ગ બતાવનાર અને એની સાથે જોડનાર છે. તમને ભગવાનની ભક્તિ કરવી છે પણ મહિમા વગર એ ભક્તિ સંભવ નથી એ મહિમા ક્યાંથી શીખાય? તો સદશાસ્ત્રોમાંથી શીખાય. ભગવાનને ઓળખવા છે પણ ઓળખતા આવડતું નથી તો ભગવાનને કેમ ઓળખાય? ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોને કેમ સમજાય? તો એ સમજાવવા માટે સદશાસ્ત્રો છે. અને આ સમજ્યા પછી ભક્તિ કરવી છે તો એક એના જે બંધન બાંધી ગાંઠ બાંધનાર જોઈએ ને બ્રાહ્મણ, લગ્ન તો કરવા જ, તો એ બ્રહ્મ સંબંધ બાંધનાર તમને કોણ છે? તો એ આચાર્ય પદ છે જે ગુરુ મંત્ર આપી અને તમારો સંબંધ ભગવાન સાથે જોડી આપે છે. જે ગુરુ મંત્ર આપી માટે એના વચ્ચેનો જે બફર જે સ્ટેજ કહેવાય, શાસ્ત્ર તમને સમજાવનાર છે, એ માર્ગે ચડાવનાર છે. સંત હરિભક્ત યાચક છે, પેલા ઉપાસનાના કેન્દ્રો છે, અને સદશાસ્ત્રો અને આચાર્ય એ તમને સંબંધ જોડી આપનાર છે, તમને મહિમા બતાવનાર છે. આ ત્રણ વિભાગ છે સત્સંગના વાલા ભક્તો, છ અંગ ખરા પણ છ અંગ આ રીતે એને સમજવાના છે. હવે આપણે સંપ્રદાયની વાત ઉપર આવીએ. હું મયુરધ્વજ રાજાની વાત પછી પૂરી કરીશ, પણ આ એક પ્રશ્ન વચ્ચે આપણે જરાક સમાધાન કરી લઈએ એનું. ભગવાન સ્વામિનારાયણ કોણ હતા? દરેક હરિભક્તોને આ જે સમજવાનું છે, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. એમનો વિભાગ કયો આવે? કયા વિભાગમાં મુકાય? પહેલા વિભાગમાં મુકાય ને, મંદિર અને જે ભગવાનના સ્વરૂપો ઉપાસનાના કેન્દ્ર છે. તો ભગવાન જે છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ ઉપાસનાના કેન્દ્રમાં આવે, કારણ કે એ સર્વ કરતા હર્તા, સર્વ નિયંત્રા, સર્વત્ર સ્વતંત્ર એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એટલે શ્રીહરિ એ નારાયણ હતા પહેલા વિભાગમાં. રામાનંદ સ્વામી કોણ હતા? કોણા અવતાર હતા? ઉદ્ધવજીના અવતાર હતા. અને ઉદ્ધવજી કોણ હતા? ભગવાન કૃષ્ણચંદ્રના પરમ ભક્ત હતા. કયો વિભાગ આવે? કયો વિભાગ આવે? યાચકનો વિભાગ આવે. એ ભગવાનને રાજી કરવા, ભગવાન પાસે મોક્ષ મેળવવા. ઉદ્ધવજી એ ભગવાનના ભક્ત તરીકે હતા, એ યાચકના વિભાગમાં આવે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના વિભાગમાં આવે. વાલા ભક્તો, હવે યુક્તિ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્યારે ઉદ્ધવજીને જ્યારે એમને સંદેશ આપ્યો કે આપણે સદ્ધર્મની સ્થાપના કરવી છે, માટે તમે બદ્રિકાશ્રમમાં તપ કરો અને અમે ત્યાં તમને મળીશું, અને પછી આ સંપ્રદાયની સ્થાપનાનો ઇતિહાસ તો બહુ લાંબો છે, સત્સંગી જીવનમાં પણ એ આવેલો છે. આ સંપ્રદાયની સ્થાપનામાં રામાનંદ સ્વામીનું જે પ્રાગટ્ય કે એમનો જે જન્મ જે છે, એમનું કર્મ જે છે, એ ભગવાનની આજ્ઞા પ્રમાણે ધર્મની સ્થાપના માટેની પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનું હતું, એટલી જ જવાબદારી રામાનંદ સ્વામીની હતી. પણ લૌકિક દ્રષ્ટિએ જે મેં વાત કરી ને, જેને માયા કહેવાય, માયાનું ચરિતાર્થ દેખાય તમને, લૌકિક દ્રષ્ટિએ જુઓ તો રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે ભગવાન શ્રીહરિ છે, પણ જો અલૌકિક દ્રષ્ટિએ જુઓ તો એ ભગવાનની આજ્ઞા થકી છે, માટે એ દિવ્ય માયા છે ભગવાનની. તમને દેખાડવા, એક પરંપરાને સ્થાપિત કરવા, અને ધર્મ મર્યાદાનું ખંડન ન થાય. વાલા ભક્તો, ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં, સ્વતંત્ર હોવા છતાં પણ ભગવાને ધર્મનો ત્યાગ કર્યો નથી. ધર્મનું બંધારણ જે પોતે સ્થાપિત કર્યું છે, એનું આચરણ પણ પોતે પણ કર્યું છે, અને એટલા માટે મહારાજે રામાનંદ સ્વામીને ગુરુસ્થાનમાં સ્વીકાર્યા છે. બાકી એમની સ્થિતિ એ ભક્તની કક્ષામાં આવે, ભગવાનની ભગવાનના કક્ષામાં આવે. હવે પ્રશ્ન આવ્યો જ્યારે ગાદીએ બેસાડવાનો, ત્યારે રામાનંદ સ્વામીને તો હેતુ એટલો જ હતો કે ભગવાનની ગાદી છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિની ગાદી છે, અક્ષરધામના અધિપતિની ગાદી છે, અને આ ગાદી મારે એને સુપ્રત કરવાની છે, મને તો જવાબદારી પૂરતી સોંપવામાં આવી હતી. અને એટલા માટે રામાનંદ સ્વામીએ વાલા ભક્તો સમજવાનો પ્રયત્ન કરજો, મહારાજને જ્યારે પ્રાગટ્ય પહેલાં, મહારાજના સત્સંગની અંદર પ્રવેશ પહેલાં કાયમ કહેતા, હું તો ડૂગડૂગી વગાડનારો છું, ખરો નટ તો આવનાર છે. અને એ ભગવાન પોતે સમજતા હતા, જાણતા હતા, એ મહિમા સમજતા હતા, અને જ્યારે ભગવાન જ્યારે આવ્યા ત્યારે એમને એમની જવાબદારી, એમને મુક્ત થવા માટે એ ગાદીની ધુરા એમને સોંપી. પણ એ ભક્ત હોવાથી એ ભગવાનને એ પોતાના પુત્ર તરીકે એમને સ્વીકાર્યા નથી. ગુરુ શિષ્યનો સંબંધ ત્યાં સ્થાપેલો છે. પણ ભગવાન સ્વામિનારાયણે જ્યારે પોતાની સ્વેચ્છાથી જે સંકલ્પ કરીને મહારાજા ભૂમિ ઉપર આવ્યા હતા, કારણ કે સંપ્રદાયની સ્થાપનાનો મંદિર સ્થાપવાનો, હમણાં જ આપણે કથામાં સાંભળ્યું, ભગવાનના ત્રણ ગૂઢ સંકલ્પ જે હતા, મંદિર સ્થાપવાનો, શાસ્ત્ર લખાવવાનો અને પોતાની જે પરંપરા સ્થાપવાની, આચાર્ય પદની સ્થાપના કરવાના સંકલ્પ શ્રીહરિના હતા. એ પોતાના સંકલ્પને સિદ્ધ કરવા માટે, સાકાર કરવા માટે ભગવાન શ્રીહરિએ આચાર્ય પદની સ્થાપના કરી. પણ એમાં એક મહારાજે વિશેષતા બતાવી. શું વિશેષતા બતાવી? કે જો શિષ્ય બનાવ્યા હોત ને તો ગુરુ અને શિષ્ય બે અલગ વિભક્તિ વિભૂતિ થાય. ગુરુ અને શિષ્ય બે એક હોઈ શકે? એક ગુરુ હોય ઉપદેશ દેનાર, એક શિષ્ય હોય ઉપદેશ ગ્રહણ કરનાર, બરાબર છે? પણ ગુરુ શિષ્ય એકનો હોય છે, બે જુદા હોય, અને ગુરુનું સ્થાન ઊંચું, શિષ્યનું સ્થાન નીચું હોય. પણ વાલા ભક્તો, આ સંપ્રદાયની અંદર આપણી વિશેષતા, સર્વોપરી સંપ્રદાય છે, અને સર્વોપરી સંપ્રદાયની એક વિશેષતા એ છે કે શ્રીહરિએ અનેક અવતારો ભગવાન સ્વામિનારાયણના પહેલા પૂર્વે થયા, અને અનેક અવતારોની અંદર મહારાજે પોતે સંપ્રદાયોની, ધર્મની સ્થાપના કરી, ધર્મનું રક્ષણ કર્યું, અધર્મનો નાશ કર્યો. પણ જે દિવ્ય પરંપરા મહારાજનો સ્થાપનો જે સંકલ્પ હતો, જે અધૂરો હતો, એ ભગવાન સ્વામિનારાયણે જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે, જ્યારે અવતારના અવતારી તરીકે ભગવાન જ્યારે પ્રગટ થયા, ત્યારે અમને એ અધૂરું કામ પણ અહીંયા પૂરું કર્યું. અને મહારાજે પોતાના સ્થાનમાં, પોતાની જગ્યાએ, પોતાના સ્વરૂપ તરીકે આચાર્યની સ્થાપના કરી છે. હું બેઠો છું એટલે માટે મહિમા કહું છું, એવું ન માનશો. કદાચ આ સ્થાન ઉપર કોઈ પણ આવે, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી બિરાજમાન છે, પણ સ્વામિનારાયણ ભગવાનના શબ્દોની અંદર જો વાત કરીએ તો સ્વામિનારાયણ ભગવાનને પોતાનો આત્મજ, આત્મા જ, પોતે જ આત્મ, એટલે પોતાનું જ જે અંગ, પોતાનું જ સ્વરૂપ, પુત્રને પિતાનો અંશ ગણવામાં આવે છે, એનું અંગ ગણવામાં આવે છે, પિતાના જેટલો જ પુત્રની અંદર એનું, એની અધિકાર ગણવામાં આવે છે, એની સામર્થ્યને એને આંકવામાં આવે છે. અને એ હેતુથી જે શાસ્ત્રનો સિદ્ધાંત, આત્મજ, જેટલી આત્મામાં શક્તિ છે એનો અંશ એ પુત્રની અંદર રહેલો છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જેટલું જ દૈવત્વ એ આ સ્થાનની અંદર મૂકવું હતું, એટલા માટે આચાર્યને પહેલાં દત્ત કર્યા. આચાર્ય સ્થાપ રઘુવીરજી મહારાજને, અયોધ્યા પ્રસાદજી મહારાજને સ્થાપતા પહેલાં દત્તક કરી અને ખોળે બેસાડ્યા, અને પછી પુત્ર બનાવી અને પુત્રની અંદર આ આચાર્ય પદની સ્થાપના કરી. વાલા ભક્તો, એટલા માટે આ શંકાનો વિષય નથી, આ શંકાનો વિષય નથી કે રામાનંદ સ્વામીએ શિષ્ય કર્યા, ભગવાને કેમ દીકરાને સ્થાપન કર્યા. કારણ કે પોતામાં જેટલું ઐશ્વર્ય, પોતામાં જેટલું તેજ ભગવાન સ્વામિનારાયણનું હતું, એ મહારાજે આચાર્યની અંદર સ્થાપિત, પ્રતિષ્ઠા કરી છે. આ નિયુક્તિ, એપોઇન્ટમેન્ટ સહી કરી નથી થતી, આ આચાર્યની નિયુક્તિ સહી કરીને થતી નથી. એ કાયદાની જોગવાઈઓ હોઈ શકે, પણ આપણા સંપ્રદાયની પરંપરા છે કે આચાર્ય પોતાના અનુગામી આચાર્યને, જે મૂર્તિ પ્રતિષ્ઠાનો યજ્ઞ અને વિધિ થાય અને મૂર્તિની અંદર ભગવાનના સ્વરૂપનું આવાહન અને પ્રતિષ્ઠા થાય, એ જ પ્રમાણે આચાર્ય પ્રતિષ્ઠાનો આખો 3 દિવસ 3.5 દિવસનો વિધિ થાય, એની અંદર યજ્ઞ થાય, એની અંદર દેશુદ્ધિ આગે પ્રાયશ્ચિત આદિ કાર્ય થાય, અને એની અંદર ભગવાનની જેમ મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા પૂરવામાં આવે, એમ આચાર્યના સ્વરૂપની અંદર ત્રાટક વિદ્યાથી પોતાની અંદર જે અત્યારે રહેલી શક્તિ એ અનુગામી આચાર્યની અંદર મૂકવામાં આવે. નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજે, આચાર્ય શ્રી અજિંત પ્રસાદજી મહારાજ, અમારા પૂજ્ય પિતાશ્રીની અંદર જ્યારે જે હરિભક્તો વલભીપુરના કે આજુબાજુના એ પ્રસંગમાં હાજર હશે, એને નજરો નજર નિહાળ્યું હશે કે મહારાજે જ્યારે ઉપર ગાદીવાળા મેળા ઉપર નરેન્દ્ર પ્રસાદજી મહારાજે કાંડું ઝાલી અજિંત પ્રસાદજી મહારાજશ્રીને ગાદી ઉપર બેસાડ્યા, અને એમને જ્યારે કાનની અંદર મંત્ર ઉપદેશ આપ્યો, જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને આપેલો જે પરંપરાનો આવેલો મંત્ર, જે ગુરુ મંત્ર તમને પણ મળે છે, સંતોને પણ મળે છે, પણ એ જે મંત્ર, એની પરંપરા અવિરત ચાલુ રહે, એ મંત્રનો ઉપદેશ કરી અને એની અંદર એમની આરતી ઉતારી અને પ્રતિષ્ઠા કરી આચાર્યની, ત્યારે આ પરંપરા ભગવાન સ્વામિનારાયણના સ્થાને આપણે અજિંત પ્રસાદજી મહારાજને, અને પછી વાલા ભક્તો, મારા જીવનના દાખલા કહું કે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ નિવૃત્ત થયા, એમને 3 જગ્યાએ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરી છે, અને આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે વ્યાસપીઠ ઉપર બેઠા હોય અને અજિંત પ્રસાદજી મહારાજ પૂજ્ય પિતાશ્રી આવતા હોય, ત્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ઊભા થઈને એમનું સન્માન કરતા, પિતા હોવા છતાંય નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પિતા છે, પણ આટલી ધર્મ મર્યાદાનું પાલન આ ધર્મકુળ કરે છે, માટે શ્રીજી મહારાજે અમદાવાદના ત્રીજામાં લખ્યું કે ધર્મકુળને જેમ અમને રાજી કરતા આવડે છે, અયોધ્યાવાસીને જેવું અમને રાજી કરતા આવડે છે, એવું આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને પણ આવડતું નથી. કોઈ નીચા પડવાની વાત નથી, ધર્મના પાલનની વાલા ભક્તો વાત કહું છું. આ શંકા કરનાર વ્યક્તિ એ હંમેશા, એને મારી દૃષ્ટિએ તો એ મૂર્ખ હોઈ શકે, કારણ કે ભગવાનના કર્યામાં શંકા કરવાની ન હોય, પહેલી વાત. એમાં સમજવાની જરૂર હોય, ન સમજણ પડે તો એને સમજવા માટે પ્રયત્ન કરો, કોઈકને પૂછો, ક્યાંક વાંચો, ન પૂછે અમને પૂછો, પણ શંકા કરી હરિભક્તોને ભરમાવવું જોઈએ નહીં. આપણે મયુરધ્વજ રાજાની વાત ઉપર આવી જઈએ. ધર્મનું પરિભાષા હું તમને વાલા ભક્તો સમજાવું છું. પેલાને કહે કે ભાઈ, પુત્ર કહે કે અમને તમને હું અંશ છું આ રાજાનો, અને મને રાજાના અંશ હોવાને નાતે તમે મને લઈ જાઓ. ભગવાન કૃષ્ણચંદ્ર એમ કે ભાઈ, મારે તો એવો સંકલ્પ પાછો જોડે છે કે રાજાના પત્ની એટલે રાણી અને કુંવર બંને હાથે વહેરે તો અંગ લેવાય, હવે તમે તમારા અંગનું દાન કરો તો એ વહેરેલું અંગ કહેવાય નહીં. કઠિનાઈ કરમની તો જુઓ, હે મારો વાલો છે ને સહેલાઈથી રાજી થતો નથી, એ ચિતા ઉપર ચડાવે છૂટકો કરે, એ કરવતે વેરાવે. ધર્મવાલા ભક્તો, મયુરધ્વજ રાજાએ કીધું કે ભલે કોઈ બીજી શંકા કર્યા સિવાય કરવતી ચલાવવાનું શરૂ કરો. બરાબર અંગ વેરાતા વેરાતા ઊભું અંગ આટલે આવ્યું, ત્યારે મયુરધ્વજ રાજાના ડાબા આંખમાંથી આંસુ નીકળ્યું. મહારાજ કહે છે કે બસ, મારે આ દાન ન ખપે. તમે દુઃખી થઈને દાન આપો છો, મન કચવાવીને દાન આપો છો, મારે આવું દુઃખી દાન જોઈતું નથી. વિચાર કરો, ઓલાને વેરી નાખે છે, એક તો ચોરી, ઉપર છે સીના ચોરી, ઓલાને જીવતો વેરી નાખે છે, અને પાછા કહે છે પેટ દુખે બૂમો પાડો કે ન પાડો, તમે ઘા વાગે તો સિસકારી તો નીકળે ને. પણ મયુરધ્વજ રાજા એનો બહુ સુંદર જવાબ આપ્યો છે વાલા ભક્તો. એ કે હે નાથ, હું તમને ઓળખું છું, પણ મને દુઃખ એ વાતનું છે, તમે મારું જમણું અંગ માગ્યું, મારું ડાબું અંગ તમારે કામ ન આવ્યું, મને દુઃખ એ વાતનું છે. વાલા ભક્તો, કહેવાની વાર્તા અને આખી પ્રસંગનો સારાંશ એટલો છે કે ધર્મ માર્ગ જે સંતોએ લખ્યું, હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જો ને. ધર્મના માર્ગ ઉપર અનેક પરીક્ષાઓ થાય, અનેક વિટમણાઓ આવે, પણ જે ભગવાનનો ભક્ત હોય એની દ્રઢતામાંથી ચૂકે નહીં, એના વિશ્વાસમાંથી ચૂકે નહીં, અને ધર્મપરાયણમાંથી ચૂકે નહીં, ત્યારે ભગવાન એના ઉપર રાજી થાય છે. અને આ પ્રસંગો બધા એના પ્રમાણ છે કે ભક્તને ભગવાને હંમેશા, ભગવાને ભક્તની લાજ રાખી છે અને ભક્તોએ ભગવાનની પણ લાજ રાખી છે. ભગવાનની આજ્ઞા કે ભગવાનની મર્યાદા વિરુદ્ધ ક્યારેય વર્ત્યા નથી. અન્ય વાલા ભક્તો એકબીજાને પ્રેમ હોય, હેત હોય, તો એનો નિભાવ પણ આવું કરતા આવડવું જોઈએ. મોઢેથી માત્ર પ્રેમ છે કે અમને માત્ર ભગવાનની ઉપર ખૂબ આસ્થા છે, અમે ખૂબ મોટા ભક્ત છીએ, માત્ર મોઢાના વચન ચાલે નહીં, જીવનની અંદર એને નિભાવતા પણ આવડવું જોઈએ. માટે વાલા ભક્તો, આ યુક્તિ સમજવાની જરૂર છે. આજનો પ્રસંગ આ યુક્તિ સમજવા માટેનો એક ઉત્તમ પ્રસંગ છે, કારણ કે ભગવાનના લીલા ચરિત્રો તમે હમણાં જ તાજા તાજા સાંભળ્યા છે. આના ઉપર ભૂલી ન જવાય એટલા માટે વાલા ભક્તો નિત્યાનું મનન કરજો, આને રોજ સંભાળજો, આને જીવનની અંદર પોતાના ઉતારવાનો પ્રયત્ન ચાલુ જ રાખજો, અવિરત ચાલુ રાખજો. નહીતર પછી શું થશે કે સમય, આજે અમે ઘણી વખત કેવું થાય, હું કહું છું કે વાડી હોય, એક બાજુ બાવળિયા સાફ કરી અને બીજી બાજુ પાણી વાળવા ગયા હોય, અને કદાચ આવતા મોડું થાય, ફરી ઉગી જાય. આપણા કમનસીબ એ છે કળિયુગની અંદર જીવાત્માઓના, કે કળિયુગનો વાયરો એટલો પ્રચંડ વહે છે, અને ચાહે અંતરશત્રુઓનું પણ એટલું પ્રબળ જોર છે કે માણસને, હમણાં સ્વામીએ વાત કરી જે અમને વ્યસન આપજો, એક સભામાં આવું વક્તાએ કહ્યું કે વ્યસન અમને આપજો, તે એટલે પોતે જેમ હરિભક્તો પછી પગે લાગ્યો આવે ને, મૂકતા જાય જે જેની પાસે હોય, તે કાકા આવ્યા, એને ખિસ્સામાંથી બીડીનું પાકેટ કાઢીને મૂક્યું, બહાર જઈને બીજું ખરીદ્યું. એટલે પેલો જોડે હતો એને કે હમણાં તમે ગુરુજી પાસે, સ્વામીજી પાસે આપણે તમે વ્યસનને મૂક્યું, તો કે વ્યસન કોણે મૂક્યું છે, તો કે તમે બીડીને પાકેટ કાઢીને ન મૂક્યું, તો કે મને તેમ કે ઉઘરાવે છે, એને જરૂર હશે તો ઉઘરાવે છે, જીવનમાં આ વાલા ભક્તો સમજણની વાત કરું છું. આ બધા પ્રસંગોને જીવનમાં એટલા માટે ધર્મનું મહત્વ ઘણું છે. જો આની અંદર જો ગેરસમજ થાય અને જો માનવ બુદ્ધિ વિચારીએ, એટલે લૌકિક બુદ્ધિ જો આની અંદર આવી જાય, દૈહિક બુદ્ધિ આવી જાય, તો ધર્મ પાળી શકાય નહીં. ધર્મ માટે અલૌકિક બુદ્ધિની જરૂર છે, ધર્મ માટે મહિમાની જરૂર છે, અને ધર્મ માટે શ્રદ્ધા અને શ્વાસની જરૂર છે. અને ધર્મપરાયણ જો જીવન હશે તો તમારી ભક્તિ રંગ લાવશે, તો તમારી ભક્તિ રંગ લાવશે. અને જો તમારી ભક્તિ રંગ લાવશે તો ભગવાનનો ભેટો ચોક્કસ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ વાલા ભક્તો, એક વાત નિર્વિવાદ છે કે ભગવાન જે સમગ્ર જગતના નિયંતા છે, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદિશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ્ય વિદ્યાનમ વંદે વિષ્ણુ ભવભય સર્વલોકૈકનાથમ. મારે શબ્દ આ સમજાવવો છે, સર્વલોકના બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર લખ્યું છે, સર્વજીવન સર્વજીવન કો કર્મફલ તાકુ દેવનહાર. દરેક જન જીવાત્માઓના કર્મફળને આપનારા જે છે, અને જે સમગ્ર વિશ્વના નાથ છે, સમગ્ર કરતા હરતા આપણે જેને કહીએ, સમગ્ર એમની મરજીથી ચાલે છે. ઉત્પત્તિ પાલન પ્રલય બધું ભગવાનની ઈચ્છાએ કરીને અને ભગવાનની શક્તિએ કરીને સંભવ બને છે. એવા જે પોતે સર્વત્ર સ્વતંત્ર છે, પણ એ ભગવાન એ નિર્ધાર છે, એ ઈશ્વર નિર્ધાર એ આપણા આધાર છે. અને એ ભગવાનનું ચરણ પકડજો, દુનિયાના બીજા કોઈ ચરણ તમને તારી શકે એમ નથી. માત્ર ભગવાન એક જ એવા સમર્થ છે કે જીવાત્માને ઉગારી શકે. માટે ભગવાનના વચનમાં અવિરત પોતે વર્તન કરજો, ભગવાનના કાર્યોની અંદર ભળજો, ભગવાનના સત્કાર્યોની અંદર વિશ્વાસ રાખી એમની આજ્ઞા પ્રમાણે વર્તજો. આ સર્વને અમારી ભલામણ છે. અને પૂર્વ વક્તાઓએ હાલના પ્રસંગ ઉપર પણ વાત કરી, જે અત્યારે વિવાદ ચાલે છે, પણ એ વિવાદોની અંદર વાલા ભક્તો બહુ ચિંતા તમારે કરવાની જરૂર નથી. એટલા માટે જાગૃત રહેવાની તમારે જરૂર છે. માણસો છેતરે છે કે એમ સત્સંગી જીવન અને શિક્ષાપત્રી વિશે તો તમે વાત સાંભળી જ અને વાત હકીકત છે, પણ વાલા ભક્તો છેતરવા કઈ રીતે આવે છે? હમણાં અમારે સિટી સિવિલ કોર્ટની અંદર પણ એક દાવો ચાલે છે, સંપ્રદાયમાંથી અમુક વ્યક્તિઓએ પોતાની માન્યતા જુદી કરી અને એક જુદો વાડો સ્થાપ્યો છે, અને એ વાડાની સામે અત્યારે એક દાવો ચાલે છે. એની અંદર આંખ 46, હું તમને દાવા નંબર અને આંખ સાથે તમને વાત એટલા માટે કરું છું, કોપી તમારે જાતે કઢાવી લેવાની, એટલે મારા ઉપર કોઈ શંકા કરવાનો પ્રશ્ન રહે નહીં. પણ આંખ 46ની અંદર એ વ્યક્તિઓએ એમ કીધું છે કે નીતિ સ્વરૂપ સ્વામી, તમારે જાણવા જેવી વાત છે, આ લોકો કઈ રીતે લોકોને છેતરે છે. એમને આંખ 46ની અંદર આ વાત લખી છે એસપી સ્વામી કે સ્વામિનારાયણ મહામંત્રની અંદર સ્વામિનારાયણ મંત્રનો અર્થ કર્યો છે. સ્વામિનારાયણ મંત્રનો અર્થ એમને આંખ 46ની અંદર એવો લખ્યો છે, જવાબની અંદર, આપણી દાવા અરજીના જવાબમાં જે એમને લેખિત જવાબ રજૂ કર્યા એમાં આંખ 46ની અંદર એમને આ વાત રજૂ કરી છે કે સ્વામિનારાયણ એટલે સ્વામી એટલે સંસ્કૃત શબ્દ છે, ગુજરાતીમાં અપનાવેલો શબ્દ છે. અને સ્વામી શબ્દનો અર્થ એમ થાય છે સમગ્ર જગતના સ્વામી, એટલે નાથ એટલે હસબન્ડ, એટલે એવું અંગ્રેજીમાં કારણ કે વ્યાખ્યા છે, એટલે એના પતિ, આ સ્વામી શબ્દનો અર્થ થાય છે. અને નારાયણ એ પરમેશ્વરનું નામ છે, તો જે સ્વામિનારાયણ સમગ્ર જગતના નારાયણ હોય, તો અમે જો સ્વામિનારાયણ નામ વાપરીએ તો એમાં કોઈને વાંધો શા માટે હોઈ શકે, આવી એમને માન્યતા કરી છે, એટલે લખ્યું છે જવાબમાં. હવે વાલા ભક્તો આને મારે સમજાવવું છે એ રીતે, એ જે લખનાર વ્યક્તિ એ ગઈકાલ સુધી જાહેર સમાજને એવી રીતે વાત કરતા હતા, સ્વામી અને નારાયણ એટલે એક સ્વામી એટલે ગુણાતીયાન સ્વામી અને એક નારાયણ એટલે સહજાનંદ સ્વામી, એ બંનેની જોડણી એટલે સ્વામી નારાયણ, એક સ્વામી ને એક નારાયણ એવા યુક્તિ એટલે સ્વામિનારાયણ, હરિભક્તોને આમ કરીને છેતર્યા છે. અને આજે કોર્ટની અંદર બરાબર સાણસામાં આવ્યા છે, એટલે કોર્ટને એમ કહીને છેતરે છે કે અમે તો આમ માનીએ છીએ, એટલે મારે કોર્ટને એટલું, મારો જવાબ હજુ બાકી છે એમાં રજૂ કરવાનો, એટલે મારે કોર્ટ નામદાર કોર્ટને એટલું જ બતાવવાનું છે કે સાહેબ જે વાત અમને લખી છે એ પ્રમાણે એમનું વર્તન છે નહીં. આ લખી હકીકત સાચી છે, સમગ્ર જગતના જે નાથ એ જે સ્વામી એ જે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ માત્ર એક છે, એ આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, એને જે નામથી તમે બોલાવો તે ઘનશ્યામ કહો, કોઈ ભગવાન સ્વામિનારાયણને સહજાનંદ સ્વામી કહે, કોઈ નારાયણ મુનિ કહે, પણ એ નીલકંઠવર્ણિકો કે પણ ગોપીનાથજી મહારાજ કહો, લક્ષ્મીનારાયણ દેવ કહો, પણ એ મારો નાથ એક, સ્વામિનારાયણ એક. એ સ્વામી અને નારાયણ એ બે જુદા નહીં. પણ આ જે વ્યક્તિઓ, એટલે મારે એટલા માટે તમને આ વાત ખુલાસો કરવો પડે છે, ક્ષેત્રે છે કઈ રીતે. હરિભક્તોને એમ જ કહેતા હતા ગઈકાલ સુધી કે એક સ્વામી અને એક નારાયણ, એ સ્વામિનારાયણ. આજે પોતે સાણસામાં આવ્યા, કારણ કે શાસ્ત્ર નહીં ત્યાં શાસ્ત્રાર્થ થાય છે, સત્સંગી જીવનના પ્રમાણ મુકાય છે, અને પ્રમાણની અંદર એ સિદ્ધ થઈ શકતું નથી, એ માન્યતા ખોટી ઠરે છે. એટલે કહે છે કે એ તો સમગ્ર વિશ્વના સ્વામી છે અને એ સ્વામિનારાયણ છે. તો અમે એમનું નામ લઈએ તો તમે સ્વામિનારાયણનું નામ એ રીતે નથી બચતા. માટે વાલા ભક્તો કહેવાનું કે તમને છેતરે કંઈ, તમને કે કંઈ, અને ત્યાં વર્તન એમનું કંઈક જુદું હોય. માટે આવા વ્યક્તિઓથી, અંદરના હોય કે બહારના હોય, સત્સંગી હોય કે કુસંગી હોય, અંતરના એટલે સંપ્રદાયની અંદરના હોય કે સંપ્રદાયની બહારના હોય, અથવા એનાથી વિશેષ કહીએ તો પોતાની અંદરમાં પણ ઝાંકી જોજો કે આવી કોઈ ગેરસમજ કરાવનારો અંદર અંતરાત્મા તો નથી ને. પોતાના અંતરાત્માને પણ શુદ્ધ કરવાની જરૂર છે, કારણ કે મન છે ને ભટકે બહુ. અહીંયા લાભ દેખાય ને તો ત્યાં ફળ દે, પેલા લોટા હોય ને લોટાની જેમ, અને તળ ન આવે, એને તળ્યું હોય ને એ આમ કરો ને તો આમ ઝૂકી જાય, ને આમ કરો તો આમ, જ્યાં લાભ દેખાય ત્યાં ઝૂકે, એવું આપણે થવું નથી. આપણે સ્થિર થઈને, હિમાલય જેવું સ્થિર થઈને રહેવું છે કે જેને કોઈ પવનના ઝોકા એને હલાવી શકે, ડગાવી શકે નહીં અને ખેરવી શકે નહીં. વાલા ભક્તો, આપણી દ્રઢતાને, આપણા વિશ્વાસને આટલો મજબૂત કરજો. બાકી એક વાત બહુ નિર્વિવાદ છે, ભાવનગરમાં પહેલો દાવો કર્યો તે પહેલાં આપણે નામદાર ન્યાયમૂર્તિ, નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી એસ ડી દવે સાહેબનું લવાદ ચાલતું હતું. એ લવાદની અંદર 19 મહિના સુધી લવાદની અંદર કામ કર્યું, પણ 19 મહિનાના અંતે અહીંયાથી એમને પોટલું બાંધીને ભાગવું પડ્યું. આવ્યા સીધા ભાવનગર. ભાવનગર દાવો કર્યો, એના ઉપર અપીલ ગઈ. અપીલની અંદર હારી જાય એવી સ્થિતિમાં હતા જજ, નામદાર કોર્ટ, હાઈકોર્ટના જે જજ, માનનીય જે રેખાબેન દોષિત કરીને જજનું નામ છે, બેને એક જ પ્રશ્ન પૂછ્યો જજ સાહેબે કે તમે એક માણસે નહીં, 1000 માણસે ને 1000 માણસે નહીં, 1 લાખ માણસે ભેગા થઈને તમે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને દૂર કર્યા, પણ મને એટલું બતાવો કે તમે આચાર્યને દૂર કરવાની સત્તા લાવ્યા ક્યાંથી. અને આ પ્રશ્નનો જવાબ એમના વકીલ આપી શક્યા નથી. એમને એરકન્ડિશન ચેમ્બરની અંદર, કોર્ટની અંદર પરસેવા ઉતરતા મેં મારી નજરે જોયા છે. એમના વકીલને પરસેવો છૂટી ગયો, ત્યાં ફાયવા નહીં. જજ જેવું ઓર્ડર કરવાની તૈયારીમાં હતા એટલે ત્યાં ગુલાટ મારી અને કીધું કે અમે અમારો મૂળ દાવો પાછો ખેંચી લઈએ છીએ. તોય નામદાર જજ સાહેબે ઓર્ડર એમના વેકેટ કર્યા, કાઢી નાખ્યા, અને દાવો છેવટે ભાવનગરથી પાછો ખેંચાણો લઈ ગયા અમદાવાદ. અમદાવાદ કોર્ટમાં દાખલ કર્યો, પણ અમદાવાદ નામદાર કોર્ટે પણ મને હુકુમ આપ્યો નહીં, એટલે ત્યાંથી પાછા પોટલું બાંધીને ભાગ્યા અને આવ્યા નડિયાદ. નડિયાદની અંદર અત્યારે આ થોડુંક શ્રીજી મહારાજની રચેલી માયાના કારણે થોડું રાજી થવાનો એમને અવસર છે. પણ વાલા ભક્તો, એક વાત, જે 4 જગ્યાએથી પોટલા બંધાયા છે તો આથી પોટલા બાંધવાના દાડા દૂર નથી. એટલે કોઈ બીજી મનમાં શંકા લાવશો નહીં. ધાર્યું મારા ધણીનું થાય છે, હું ધણીવાળો છું, એટલે હું ધણીવાળો છું, એટલે ધાર્યું ધણીનું થાય છે, એ ધણી વિહોણા છે. એને ધણી વિહોણા હોય અને જે ધંધો કરતા હોય એને શું કહેવાય, એને મારે શબ્દ સભામાં બોલવાની જરૂર નથી. એની ભક્તિ આડંબર છે અને એનો દેખાવ છે માત્ર, ભગવાન ક્યારેય એનો સાથ આપે નહીં. ભગવાન મારી સાથે છે, એને લાખ વિઘ્ન નાખવાના પ્રયત્ન કરવા હોય એની ઈચ્છાની વાત છે. પણ આજે હું થોડા દિવસ પહેલાં અમે સર્વદર્શન યાત્રા લઈ ગઢપુર દેશમાં ફરતા હતા ત્યારે ગામની અંદર હરિભક્તો મને એક સોટી આપી હતી ભેટ, મારા યુવાન મિત્રોએ. એ સોટી હજુ મારી પાસે છે, પણ કદાચ એવું લાગે કે સોટી બરાબર કામ ન કરે તો આજે બીજું પણ મળ્યું છે સાધન. પણ વાલા ભક્તો, એટલો વિશ્વાસ આપું કે ધર્મકુળ પરિવાર, રામશરણજી બાપાનો પરિવાર, ભગવાન સ્વામિનારાયણના આ વંશનો પરિવાર, જેના લોહીની અંદર એ ક્યારે એનું જો હાથ ઉઠશે, એનો શબ્દ નીકળશે, તો એ ધર્મની રક્ષા માટે જ નીકળશે. અધર્મના કામ માટે ક્યારે અમે હાથ ઉઠીશું નહીં. એટલે વાલા ભક્તો, અમારો આ નિર્ધાર છે અને તમે બધા અમારી સાથે જે મનથી જોડાણા છો, કારણ કે શરીરથી જોડાવું મહત્વનું નથી, અંતરાત્માને જોડવો જરૂરી છે. અને તમે સમજણથી જોડાણા છો, તમે સંયમી થઈને જોડાણા છો, તો અમને આજે એનો એટલો રાહત છે કે આજે સંપ્રદાયની અંદર જ્યાં પણ બગાડ થાય છે તો તમે ધ્યાન આપી અમે ત્યાં કાર્ય કરી શકીએ છીએ. અને તમે જે ભક્તિ કરો છો વાલા ભક્તો, એ ભક્તિ એ અમારું બળ છે. તમારી ભક્તિ અમારું બળ છે, તમારી સમજણ અમારું બળ છે. માટે વાલા ભક્તો, તમારા હૃદયની અંદર ક્યારે વિકાર ન ઉત્પન્ન થાય, તમારા હૃદયની અંદર ક્યારે ફેર ન પડે, ભગવાન સ્વામિનારાયણનું સ્થાન નીચું ન થાય અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો ક્યારે ભૂલાઈ ન જાય, એને ખાસ તકેદારી રાખીને તમે જાળવજો અને ભગવાનનું ખૂબ ભજન કરજો. કે સત્સંગનું જ્યારે મોટું કામ હોય ત્યારે એકાદ પ્રસંગને થોડો સમય સમજવા કરવું પડે. હું તો સવારનો સામાન મારી ગાડીમાં હતો, કોર્ટમાં ગયો ને તારે મારી ઈચ્છા હતી સીધું અહીંયા પહોંચી શકાય, પણ સમય સંજોગને અનુસરીને ગઈકાલે અમે ઉપસ્થિત ન રહી શક્યા. આજે તમારા બધાને ભાવના હોવા છતાંય સવારે અમે નીકળતા હતા ને ત્યાં નાના લાલજી મને ટોક્યા, મને કે ઉત્તરાયણને દિવસ તો મારી સાથે રહો. મેં કીધું તમારું આ બલિદાન છે ને સંપ્રદાયના ઇતિહાસમાં મેં સુવર્ણ અક્ષરે લખશું. એને એમને બિચારા એમ હોય ને કે ભાઈ પરિવારમાં અમારે બહાર તો કંઈ જવાનું હોય નહીં, બહારના કોઈ અમારે મિત્રો એવા કોઈ હોય નહીં, તો ઉત્તરાયણ જેવો પર્વ હોય તો એમને એમ થાય કે મોટા ભાઈ મારી સાથે રહે, પણ મારા માટે મારો સત્સંગ, અમારા સમગ્ર પરિવાર માટે, મારાશ્રી હોય, માતુશ્રી હોય, નાના લાલજી હોય, તો ભગવાન સ્વામિનારાયણની જવાબદારી પહેલાં, શિક્ષાપત્રીની જવાબદારી અમારા માટે પહેલાં, અમારું સુખ અમારો પરિવાર પછી. માટે હું અમારા વિશાળ પરિવારની વચ્ચે આજે આવ્યો છું. વાલા ભક્તો, દરેક જણ ભગવાનનું ખૂબ ભજન કરજો. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ અને પરમ પૂજ્ય માતુશ્રી ગાદીવાળાએ દરેક બધા જે બહેનો સ્ત્રી ભક્તો એમને દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે અને દરેકને ભગવાન મંગળ કરે એવા શુભાશીષ પાઠવ્યા છે. તો એ સંદેશો સર્વને પહોંચાડી અને દરેક વલ્લભીપુરના આજુબાજુના વિસ્તારના હરિભક્તો, આયોજન કરનારને ભગવાન ખૂબ સુખિયા કરે અને ખૂબ ભગવાનમાં ભક્તિનું બળ વધે, શ્રદ્ધા વધે એવી ભગવાન સર્વ કૃપા કરે પ્રાર્થના કરી, ગોપીનાથજી મહારાજના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ.